யம் ப்ரஹ்மா வருண ருத்ர மருதன் ஸ்துன்வந்தி தீவ்யேஸ்தவே வேதே சாங்க பதக்ரமோ உபநிஷதே காயந்தி யம் சாமகா தியானாவஸ்திதகதேன மனசா பஸ்யந்தி யம் யோகினோ யஸ்யாஸ்தம் ந விதோ சுராசுரகணா தேவாய தஸ்மை நமஹ. லீலாசுகோசோ த்ரிஷபானுஜாயா பவித்ரசஞ்சூ ப்ரியசும்பனேன ஏகாந்திகோன்யஸ்ய ரஹஸ்ய பாதி கோலோக ப்ராஸாத சதா நிவாசி தே மஹத்வீர்ய இமா புரோ விபூ நிர்மாய சேதே யதம்ருஷு புருஷம் புங்தே குணான்சோ தசசோடசாத்மக சோலங்கிருச்சிஷ்ட பகவான் வசன்சி மே கராரவிந்தேன பதாரவிந்தம் காரவிந்தே வினிவேஷயந்தம் வடஸ்ய பாத்ரஸ்ய புடேஷயானம் பாலம் முகுந்த மனசா ஸ்மராமி. ஸ்ரீ கிருஷ்ண கோவிந்த ஹரே முராரே ஹே நாத நாராயண வாசுதேவ ஜீவே பிவத்ஸ்வா அம்ருதமே தேவ கோவிந்த தாமோ தர மாதவேதி. ஸ்ரீ கிருஷ்ண ராதா வரகோகுலேஷ பால கோவநாத விஷ்ணு ஜீவே பிவத்ஸ்வா அம்ருதமே ததேவ கோவிந்த தாமோ தரம தர்மாதவேதி.
ஸ்ரீமத் பாகவத்
જ્ઞાન યજ્ઞનો આજે તૃતીય દિવસનો પ્રથમ સત્ર. ધર્માનુરાગી ભગવત કથા રસિકજન પ્રત્યેક યજ્ઞ મંડપમાં ઉપસ્થિત ધર્મપ્રેમી વૈષ્ણવો અને વૈષ્ણવી માતૃશક્તિ વૃંદને હૃદયથી ધન્યવાદ અને સાષ્ટાંગ પ્રણામની સાથે ભગવાન શ્રી કૃષ્ણ જે બધાના હૃદયમાં પરમાત્મા રૂપે બિરાજે છે અને એ જ પ્રભુ દિવ્ય જ્ઞાન બલ બુદ્ધિ પ્રદાન કરે છે, તો એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને હૃદયથી પ્રણામની સાથે નિવેદન પ્રાર્થના કે આપણને બધાને એવી દિવ્ય બુદ્ધિ આપે કે ગીતા ભાગવતના આ પવિત્ર જ્ઞાનને આપણે હૃદયસ્થ કરી શકીએ. કારણ કે ગીતામાં કહે છે, મતસ્મૃતિ જ્ઞાનમ પોહનમ છે, અર્જુન મારાથી જ્ઞાન આવે છે. તો જે વૈષ્ણવના સાનિધ્યમાં બેસી ભગવાનની આ કથા અને કીર્તન અને મંગલાચરણ પ્રાર્થના કરે છે તો નિશ્ચિત ભગવાન કરુણા સિંધુ છે, કૃપા કરે છે. શ્રીમદ ભાગવત સમસ્ત વેદોનો સાર છે. કાલે આપણે શ્રવણ કર્યું કે મહર્ષિ વેદવ્યાસજી બધા પુરાણ ઉપનિષદ વેદ લખ્યા પછી પણ અસંતુષ્ટ હતા. જ્યારે ભાગવતની આ દિવ્ય રચના થઈ અને પછી સ્વરૂપ આનંદને પ્રાપ્ત થયા, એટલા માટે સાક્ષાત શ્રી કૃષ્ણ શ્રી ચૈતન્ય મહાપ્રભુના રૂપે જ્યારે પ્રગટ થાય છે, કૃષ્ણ ભક્તિ રસ ભક્ત ભાવ અંગીકાર કરી અને મહાકરુણા વરુણાલય અવતાર જે જગતને આચરણ કરીને શીખવાડે છે કે ભક્તિ આમ કરાય અને ભક્ત આને કહેવાય, એ ભગવાન સ્વયં શ્રીમદ ભાગવતને નિત્ય શ્રવણ કીર્તન ગદાધર પંડિત પાસે જઈ અને ગંભીરામાં સાંભળતા. બહુ પ્રસિદ્ધ વાત શ્લોક છે બંગાળીમાં, તમે જાણતા હશો, હું તમને કેવલ સ્મરણ કરાવું. ચૈતન્ય મહાપ્રભુના મુખનો ચાર વેદ દધિ ભાગવત નવનીત મથી લેન શુક ખાઈ લેન પરીક્ષિત. ચૈતન્ય મહાપ્રભુ કે ચાર વેદ જે છે ને એને દહીંની ઉપમા આપવામાં આવે તો ભાગવત એ વેદોનું મંથન કરેલું એક નવનીત માખણ છે, વેદોનો સાર. કોણ મંથન કરે? શુક. વ્યાસ નંદન વિરક્ત ચક્ર ચુડામણી કીર્તના ભક્તિના આચાર્ય શ્રી શુકદેવ ગોસ્વામી આનું મંથન કરે. કોની માટે? મહારાજ પરીક્ષિત, ખાધું છે એ પરીક્ષિત. અને ગુરુ વૈષ્ણવ સંત ની પરંપરાગત કૃપાના વારસામાં જે ભક્તો આવે છે એને આ અવિશેષ આ મહાપ્રસાદ પ્રાપ્ત થાય છે. તો ભાગવત સાર છે, આ એક રસ ચિકિત્સા છે. મને અને તમને એક મોટો રોગ લાગ્યો છે, જે રોગને સંતો અને શાસ્ત્ર ભવરોગ કહે છે. આત્માને ભવરોગ લાગેલો, જન્મ અને મૃત્યુ ના ચક્રમાં ફરે છે જીવાત્મા, આ જેનો રોગ છે. અને આ ભાગવતની કથા એ ભવરોગને શાંત કરવા માટે એક મહા ઔષધિ છે. એટલા માટે વિદ્વાનો આને રસ ચિકિત્સા કહે છે. ઘણા પ્રકારની ચિકિત્સા મતલબ સારવાર, ટ્રીટમેન્ટ. કોઈ રોગ થયો હોય તો વિશેષ કુશળ વૈદ્ય એની યથા યોગ્ય સારવાર કરે. પણ આજે ભવરોગની સારવાર ડોક્ટરો આગળ નથી કે સર્જનો આગળ. આ ભવરોગને શાંત કરવાની સારવાર ઋષિ મુનિઓ વૈષ્ણવો સંતો ગુરુજનો આગળ છે. અને આ એવી ચિકિત્સા છે જેમાં કોઈ ખર્ચ નથી, જેમાં કોઈ શારીરિક કષ્ટ નથી. ડોક્ટરો ચિકિત્સા કરે તો કેમ શરીરને કાટકૂટ કરે, મામા એવું કઈ નથી. કેવલ કર્ણ રંધ્રેણ પ્રવિષ્ટ કર્ણ રંધ્રેણ સ્વાના ભાવ સરોરૂહમ કાનના રસ્તેથી આ દિવ્ય કૃષ્ણ કથા નામ રૂપ લીલા ગુણ માધુરીનો પ્રવેશ માત્ર થતાની સાથે આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈ જશે. સરળ ચિકિત્સા. ઘણા ભક્ત ભાગવતમાં પણ આવ્યું છે, ભવૌષધાત શોત્ર મનોભિરામા, ભવરોગને શમન કરવા માટે આ ઔષધિ છે. કાલે તમે ચૈતન્ય મહાપ્રભુના પદને હું ગાતો તો એને શી ઔષધિ માયા, ઔષધિ છે. કેટલો સરળ ઉપાય છે, સરળ હોવા છતાંય તે પરમ ઉત્કૃષ્ટ, પાછો શ્રેષ્ઠ. સરળ સુગમ અને શ્રેષ્ઠ મહાસાધના છે ભગવાનને પ્રાપ્ત કરવાની આ ભાગવત કથાનું શ્રવણ અને કીર્તન. પરીક્ષિત મહારાજને મૃગિયા કરતી વખતે શમિક ઋષિના પુત્ર શ્રીંગીનો જ્યારે શ્રાપ મળે છે ને, ઇતિ લંઘિત મર્યાદા સપ્તમે તક્ષક અહની તક્ષકો નામમ, રાજાઓ પોતાના અહંકારમાં બ્રાહ્મણોના સન્માનને ચૂકી જાય છે. કૌશિકી નદીના જળને હાથમાં લઈ અને શમિક ઋષિના પુત્ર શ્રીંગી ત્યાં ત્યાં ઉભા ઉભા અંજલિમાં જળ લઈ અને કે યદિ મે બ્રાહ્મણમ, જો હું સાચો બ્રાહ્મણ હોઉં. અને હતા પેલા બ્રાહ્મણોના મુખમાં થી જે વાક્ય નીકળતું ને એ સંસારનું સત્ય થઈ જાય. અત્યારે એવું નથી રહ્યું, કારણ કે બ્રાહ્મણોમાં બ્રાહ્મણત્વ હરાઈ ગયું છે. જન્મના જાયતે શુદ્ર, પ્રાય પ્રાય લગભગ કોઈ કોઈ હોય છે જે પોતાના નીતિ નિયમ સંસ્કાર કાર્યોથી ભગવદ્ ગીતા ભાગવત અને ભગવાન કૃષ્ણની શરણ લેવાથી આજે છે બિરલા બ્રાહ્મણો. કે મારું બ્રાહ્મણત્વ જોઈ લે જ આખું વિશ્વ. સપ્તમી અહની આ સાત દિવસમાં તક્ષક નામનો નાગ એ રાજાને કરડી જશે, આપી દીધો સાહેબ. અને બ્રાહ્મણના મુખનું વચન અસત્ય નહોતું. એ વખતે ઘણા લોકો આ કથાને સાર સંતોથી સમજ્યા વગર પોતાની બુદ્ધિથી વર્ણન કરે છે. મહારાજ પરીક્ષિત મૃગિયા કરવા જાય અને એને બે કલાકમાં એવી પ્યાસ તરસ લાગે કે એનો વિવેક ખોઈ બેસે. ઋષિની કુટિયામાં જાય અને શમિક ઋષિ ધ્યાનમાં હોય, સમાધિમાં હોય, રાજા પોતાનું અપમાન સમજે, કોઈ આસન નહીં, કોઈ જળ નહીં, બોલાવે બે ત્રણ વાર, હામું ન જોવે, તો ક્રોધમાં આવી. કારણ કે ભૂખ અને પ્યાસ લાગે ને ત્યારે વ્યક્તિને ક્રોધ બહુ આવે અને એમાં ક્રોધમાં વિવેક નષ્ટ થઈ જાય. ક્રોધાત ભવતી સંમોહ, સંમોહ સ્મૃતિ વિભ્રમ, ભગવાન ગીતામાં કહે છે. સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાદ ભ્રંશ. કામના લગવી હૃદયમાં જાગે ને, ઈચ્છા વાસ કામના પૂરી ન થાય એટલે ક્રોધ આવે, ક્રોધ આવે એટલે વિવેક નષ્ટ થઈ જાય, વિવેક નષ્ટ એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એટલે વ્યક્તિ પોતાનું જ અહિત કરે. આપણે તે અનુભવે છે, ક્યારેક ક્યારેક ભૂખ બહુ સતાવે, ભૂછો માણા હોય ને વડકા બહુ કરે, એને બતાવે, સ્વાભાવિક છે. પણ શું મહારાજ પરીક્ષિત જેવા પરમ ભાગવત જેના જન્મને સમયે ભગવાન ગર્ભમાં જઈને રક્ષા કરી હોય અને જન્મ સમયે વ્યાસ ધૌમ્ય આદિ ઋષિમુનિએ જેના ભવિષ્ય ભાંખ્યા હોય અને કીધું હોય દાનીઓમાં શિબી જેવો થશે ને પોતાના કીર્તિને યશ વધારવામાં સાક્ષાત ભગવાન રામ જેવો થશે, રામની ઉપમા હોય પરીક્ષિતને આપેલી છે, એવા મહાભાગવત શું આવું કાર્ય કરે? એક વિચારણીય પ્રશ્ન છે વિદ્વાન વિદ્વજ્ઞો માટે. ન કરે તો પછી ઘટના ખોટી છે? નહીં, સત્ય છે. તો આની પાછળ રહસ્ય શું છે? વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રેરણા છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જગતને વિશ્વને ભાગવત ગ્રંથ રૂપી સૂર્યને પ્રકાશિત કરવા માટે પરીક્ષિતને માધ્યમ બનાવી દીધું, જેમ ગીતા માટે અર્જુનને બનાવી દીધા, કાલ ભીષ્મને દર્શન દેવા જેમ યુધિષ્ઠિરને બનાવી દીધા. કારણ કે ભગવાન કોઈ પણ લીલા કરે એના ભક્તોને માર્ગદર્શન એને માધ્યમ બનાવીને કરે છે, નહીં તો હું તમી તે ભલે એટલા બધા કઈ ઊંચા ભગત નથી, પણ આપણે તે બે કલાક કદાચ આપણને પાણીનો ગ્લાસ ન મળ્યો હોય તો એમાં કઈ કોઈને મારવાનું મળી આપણે તુચ્છ જીવ. તો પરીક્ષિત જેવા ભાગવત એટલી બધી પ્યાસ લાગી ગઈ તો વળી ગળે ઋષિને ગળામ સાફ નાખી. ભગવાનની આ મહાયોજના છે. બીજી વાત, મહારાજ પરીક્ષિત જ્યારે ધર્મને ત્રણ પગ કાપેલા જોવે છે, દયા તપઃ શૌચમ અને સત્ય, ધર્મના ચાર પાયા છે. ધર્મ હોય ને ત્યાં દયા હોય, ધર્મ હોય ને ત્યાં તપસ્યા હોય, ધર્મ હોય ત્યાં પવિત્રતા હોય, અને ધર્મ હોય ત્યાં સત્ય હોય. આ ચારમાંથી એકનો અભાવ હોય ને તો ધર્મમાં ખંડિતતા આવે, ત્રુટિ આવે છે. એટલા માટે આપણો આ વૈષ્ણવ ધર્મ ભાગવત ધર્મ કેટલો ઊંચો ઉયા જાય છે અન્ય ધર્મો કરતા. જેવી રીતે તમે જુઓ ખ્રિશ્ચિયન સોસાયટી, મુસલમાન સોસાયટી, આ પણ ધર્મ છે, પોતપોતાનો ધર્મ છે, પણ કેટલી નિમ્નતામાં રહી જાય છે. એ લોકો પશુને મારીને ખાય છે, અર્થાત બીજા જીવની હિંસા કરવી, અર્થાત દયાને ચોકડી લાગી ગઈ. કારણ કે દયા હોય એ માણા કોઈને મનથી દુઃખ ન આપે. હમણે ગાતા હતા ને, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, એના વૈષ્ણવના ગુણ તો આ છે. બીજા જીવોને મારીને કાપીને ખાતા હોય અને એ પોતાને ધાર્મિક કહેતા હોય, પ્રભુપાદજી કે શું કામ? ધર્મ હોય ને આ તો દયા હોય, અને તમે બીજા જીવને મારીને ખાઓ છો, આ ધર્મ નથી. બીજી વાત, ધર્મ હોય ને તપસ્યા હોય, ઇન્દ્રિયો ઉપર નિગ્રહ હોય, ધર્મ હોય ને ભોગ ન હોય. અત્યારે પોતાને ધાર્મિક કહેનારા લોકો ભાવે એવું કોઈ તપસ્યા નહીં. સૂર્ય માથે ચડી જાય તો એ જાગી નથી એકતા, બીજી હું તપસ્યા કરો, અને એમાં એ કૃપા કરીને કોઈક જગાડે તો એની ઉપર એવું મોઢું કરે તમારા આહા ઓલા ભવના દુશ્મન હોય, એમાં હું તપસ્યા છે. પાછા કે અમે ધાર્મિક છીએ, શૌચમ પવિત્રતા હોય ધર્મ હોય ને, અને ધર્મ હોય ને સત્ય હોય. પરીક્ષિત મહારાજે જોયું કે ધર્મરૂપી બળદના ત્રણ પગ કપાઈ ગયા, એક પગ ઈ તે અડધો પડધો વિધ્યો છે તંતુ જેવો, અને સત્ય કળિયુગનું આગમન લોકોના જીવનમાંથી તપસ્યા કાઢી નાખી, દયા કાઢી નાખી અને પવિત્રતા કાઢી નાખી, સત્ય થોડું ઘણું વિધ્યું હતું. અને એ વખતે એ રાજાના વેશમાં કળિયુગને મહારાજ પરીક્ષિત પૂર્ણ રીતે શાસનમાં લઈ અને આજ્ઞા આપે છે, મારી જેવા રાજર્ષિ હોવા છતાં પાંડવોના વંશજ પૃથ્વી ઉપર હોય અને આ રીતે અત્યાચાર કોઈ વ્યક્તિ ફેલાવી શકે નહીં, અત્યારે ને અત્યારે મારા રાજ્યને છોડીને વયો જા, નહીં તો તને મારી નાખીશ. જુઓ પરીક્ષિત મહારાજની જરા શક્તિ તો જુઓ, કે સમયને યુગને કાળને કંટ્રોલ કરે છે. એ કે મારો સમય થઈ ગયો છે, ભગવાનની આજ્ઞા છે, કળિયુગને આવવું જ પડે, દ્વાપર પૂરો થઈ ગયો, એ કે એ મારે કાંઈ જોવાનું નથી, મારા રાજ્યમાં તને કોઈ સ્થાન નથી. કળિયુગ પગમાં પડે છે, આજીજી કરે મને સ્થાન આપો, તમે શરણાગત છો, તમે પાંડવના વંશ શરણ ને રાજાનું કામ છે, શરણમાં આવે તો શરણ દેવી. ત્યારે પરીક્ષિત મહારાજ ચાર જગ્યાએ કળિયુગને વાસ આપે છે, ધૃતમ, જે જગ્યાએ ખોટું જુગાર, ધૃત કીડા કે ને, જ્યાં થતો હોય ત્યાં તું રહેજે. વ્યભિચાર, જે જગ્યાએ વ્યભિચાર થતો હોય, પરસ્ત્રી ગમન એવી દુષ્ટ પ્રવૃત્તિ, ત્યાં તું રહેજે. સુરાપાનમ, જે જગ્યાએ નશો થતો હોય ત્યાં તું રહેજે. અને જે જગ્યાએ અવૈધ વસ્તુ ખવાતી હોય, માંસાહાર, ત્યાં તું રહેજે. કળિયુગ કે વાહ વાહ, મને સ્થાન આપ્યું, આખા રાજ્યમાં આટો માર્યો, ચારેય વસ્તુ કોઈ જગ્યાએ થતી નથી. જુઓ મહારાજ પરીક્ષિત નું શાસન તો અત્યારે તમે બહાર જ નીકળો, જરા ભાવનગર ની આપ વિજય બહાર જ નીકળો, લોકો નશો કરતા જોવા મળશે. સ્વાભાવિક આ ચાર વસ્તુ પરીક્ષિતના રાજ્યમાં ક્યાંય થતી જ નથી. કળિયુગ આટો મારીને આવ્યો ને પગમાં પીડ્યો, ભલામણા ન દેવું હોય તો ના પડાય, આ રીતે તોડાવાય નહીં. મને તમે આમ કીધું દીધું નામ છેતરી નાખ્યો, તમે કે ચાર જગ્યા, પણ આવું તમારા રાજ્યમાં ક્યાંય થતું જ નહીં, મારે રહેવું ક્યાં. જુઓ આને રાજા કહેવાય, જેના રાજા ઈ શાસન ઈ સત્તા ધર્મયુક્ત હોય, અને જો ભગવાનની કૃપાથી સત્તા થઈ હોય તો એનું આ પ્રમાણ છે કે પ્રજા જે છે એ ધર્મ પ્રાણ હોય, સુખી હોય, પવિત્ર હોય અને તપસ્યા અને દયાથી ભરેલી હોય. પણ આજે કળિયુગનો પ્રભાવ બહુ વધી ગયો છે, બિલકુલ શાસ્ત્રમાં જે સાંભળીએ ને એનાથી વિરુદ્ધ જ વસ્તુ દેખાય છે ચારેય તરફ. તો પાંચમું સ્થાન આપ્યું વૈદ્ય સંપત્તિમાં, જરૂર વગરની અને કપટ રીતે ભેગી કરેલી સંપત્તિ. સંતો એનું નામ રાખે છે સોનું, કારણ કે સોનાની કોઈ જરૂર હોતી નથી. અને પછી પાછા કથા કરે ને કથાકારો, ત્યારે કે મહારાજ પરીક્ષિતે સોનાનો મુકુટ પહેર્યો હતો, પરીક્ષિત સોનાના મુકુટમાં કળિયુગને સ્થાન આપ્યું, તે સોનાના મુકુટમાં કળિયુગ ગરી ગયો અને પછી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને એણે આવું કાર્ય કર્યું. આ વાત સાચી નથી. બહારથી આ ઘટના દેખાય છે, પણ રિયાલિટી, વાસ્તવિકતા કંઈક બીજી છે. જો ભાગવતના સાર સુધી પહોંચતા હોય, કોઈ પણ ઘટનાને, કોઈ પણ પ્રસંગને પોતાની સ્થિતિથી સમજવી જોઈએ, કથાના પ્રસંગની સ્થિતિથી, આપણી બુદ્ધિથી નહીં. વાસ્તવિક સત્ય ઈ છે, ભાગવતના ટીકાકાર મર્મજ્ઞો જણાવે છે કે કળિયુગ પરીક્ષિતના માથા ઉપર ચડી જ ન શકે, કારણ કે પરીક્ષિતની સંપત્તિ અવળી રીતે ભેગી કરેલી નથી, પહેલી વાત તો ઈ. અને કળિયુગ જેના ચરણોમાં ગીડગીડાવતો હોય, નાક રગડતો હોય, એના માથામાં ચડવાની તાકાત કળિયુગની નથી. તો પછી, અરે કળિયુગ તો ઓલા બ્રાહ્મણના માથામાં ચડ્યો હતો જેણે આવા મહાભાગવતને શ્રાપ આપ્યો. કોઈ જાણતું કળિયુગે સૌથી પહેલા માથું ખરાબ કર્યું, અને બ્રાહ્મણ સમાજનું માથું કહેવાય. અને આ વાત સાક્ષાત એના જ પિતા શમીક ઋષિ કહે છે. જ્યારે જ પુત્ર આવ્યો અને પિતાના આગળ મીંડો રોવા રોવા મીંડ્યો, એટલે શમીક ઋષિની સમાધિ ખુલી ગઈ. જોવે તો કે હું કામ રોવે છે, ત્યાં સાપ પીડ્યો તો મરેલો, એને આમ કરીને આમ કાઢ્યો ગળામાં, તાકે આ તો મૃતક સાપ છે, પિતાજી તમને જેણે આ કાર્ય કર્યું છે ને એને મેં શ્રાપ આપી દીધો, શ્રાપ આપી દીધો, 7 દિવસમાં એનું મૃત્યુ થઈ જશે. અને શમીકે જોયું સમાધિમાં, અરે આ તો મહાભાગવત પરીક્ષિત હતા, મૂર્ખ પુત્ર, ત્યાં અનર્થ કરી નાખ્યો. મહાભાગવત રાજા પરીક્ષિત જેના લીધે કળિયુગ નહોતો આવતો, એને શ્રાપ આપી દીધો, હવે પરીક્ષિત નહીં રહે તો કળિયુગ આવી અને આખી પ્રજાને બગાડી નાખશે. પાપ, ચોરી, હિંસા, નશો, જે કાંઈ પ્રવૃત્તિ મંડશે વધવા કળિયુગથી, તે તો આખા રાજ્યનું અહિત કરી નાખ્યું. જો આ પ્રસંગ બતાવે છે કે હકીકત વાંક એ પુત્ર નો રહી ગયો. તો પછી એક પ્રશ્ન થાય કે આ ભગવાનની કઈ રીતની અરેન્જમેન્ટ છે? આ જ ભગવાનની લીલા છે, કારણ કે પરીક્ષિત મહારાજને માધ્યમ બનાવી, એ રાજ છોડાવી અને ગંગાજીના કિનારે મોકલવા, અને એ વખતે સુખદેવનું આગમન કરાવી અને જગતના જીવોને ભાગવત જ્ઞાન પ્રદાન કરવું હતું, એટલા માટે આ ઘટના, આ લીલા પ્રભુએ કરી છે. કારણ કે કર્તા પ્રભુ છે, ગીતામાં કહે છે અહમ કર્તા, હું છું. પણ આ બધી ભાગવતની સાર રહસ્યોને ભાગવતના મર્મજ્ઞ સંતો જ જાણી શકે છે. વ્યવસાય લઈને બેઠેલા ચોપડા પોથા વાંચી અને એકબીજાનું સાંભળીને કથા કરનારા કથાકારો નહીં. ભક્તિ અને પ્રેમ, ઠાકોરજી જ્યારે જ્યારે સ્નેહ અને સ્નેહ લાગે ને ત્યારે ભગવાન હૃદયની અંદર ભાગવતના રહસ્યને પ્રગટ કરે છે. દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. જેવો શમીક ઋષિ પોતે ગયા મહારાજ પરીક્ષિત આગળ, અને આ બાજુ પરીક્ષિત મહારાજ જેવા ઈ કુટિયામાંથી બહાર નીકળ્યા ત્યાં તો ઓહો હો, મારાથી આવું કાર્ય કેમ થઈ ગયું, મીંડા પસ્તાવો કરવા. જો રેશ રાજર્ષિ હતા ને, ભલે એનાથી થઈ ગયું કાર્ય, કાર્ય જો ભૂલ તો છે ને માણા નહીં, દેવતાથી થાય, થયેલી છે. મોટા મોટા દેવતાઓ પણ ભૂલ કરે છે, પણ છતાં એ દેવતા છે. હું કામ, કારણ કે ભૂલ કર્યા પછી સ્વીકાર કરે છે. અહીંયા તો માનવાલા જ નથી ને, મારો તો વાંક છે જ નહીં. ભૂલ થાય એનો વાંધો નહીં, પણ સાચા હૃદયથી સ્વીકાર કરે અને હૃદયની અંદર પછતાવો કરે કે હવે નહીં કરું, ત્યાં જ એને પાપ બળી જાય છે. બહુ ઓછા વિરલા છે જે સામે આલીને ભૂલ સ્વીકાર કરે. અને રહી વાત વૈષ્ણવની, એ તો એનાથી પણ ઉપર છે, પોતાની ભૂલ ન હોય ને તો એ પગમાં પડીને સ્વીકાર કરે, પ્રભુ મારી જ ભૂલ હતી, હવે નહીં કરું. આ વૈષ્ણવ નરસિંહ મહેતાની કોટીનો વૈષ્ણવ આ છે. આપણે કેવલ મુખેથી ગાવાના જ નથી, જીવનમાં ઉતારવાના છે આ સાર શિક્ષાઓ અને ઉપદેશો. પરીક્ષિત પસ્તાવો કરે, હે પ્રભુ ભૂલ તો થઈ ગઈ છે એ બ્રાહ્મણની, પણ આનો દંડ મને મળવો જોઈએ. એ ભગવાન આગળ દંડ માંગે, એમ નહીં કે હવે ભૂલ થઈ ગઈ મને માફ કરી દો, હવે મને આનું કાંઈ મળવું નહીં, નહીં, શીઘ્રથી શીઘ્ર આ પાપનું ફળ મને આપો. આને કહેવાય પ્રાયશ્ચિત. પ્રાય નામ તપો પ્રોક્ત ચિત્ત નિશ્ચય ઉચ્ચતે. પ્રાયશ્ચિત કોને કહેવાય? પ્રાયશ્ચિત શબ્દ લગભગ ગુજરાતીમાં સમજાય એવું, આમ તો મૂળ સંસ્કૃત વર્ડ છે. પ્રાયનો અર્થ થાય તપ માટે તૈયાર. ભૂલ થઈ ગઈ છે સ્વીકાર, જન્મ મૃત્યુમાં પીડા છે તો ભગવાન મેં કર્મો એવા કર્યા છે, મને દંડ મળવો જોઈએ, તું તો રાત ભોગવીશ, આમાંથી છોડાવવાની વાત જ છોડતો. અને ચિત્ત શબ્દનો અર્થ થાય નિશ્ચય કરે કે હવે ભૂલ નહીં કરું, જે ભૂલ કરી છે એનો દંડ ભોગવીશ હું. આને પ્રાયશ્ચિત કહેવાય. એ દંડ મારાથી થઈ ગયો, એ દંડ નથી જોતો એમ નહીં, આપ તું તારે, કારણ કે ભૂલ થઈ છે સ્વીકાર છે અને એનો દંડ મને આપ. પણ અહીંયા એક અંતરની વાત એ છે આ પ્રસંગમાં, કે પરીક્ષિત મહારાજના પ્રાર્થનામાં કહે છે, સંસ્કૃત પ્રત્યેક શ્લોક બોલવાનો મારી પાસે સમય નથી, હું તમને કેવલ આપણી સરળ ભાષામાં સાર સમજાવવા માંગુ છું. પરીક્ષિત મહારાજના ઉદ્ગાર ની બતાવે છે સંસ્કૃતના, એ કહે છે કે પ્રભુ આ મેં કાર્ય કર્યું ને એનો દંડ કેવલ મને મળવો જોઈએ, મારા પરિવારને મારા વંશને નહીં. એનો અર્થ એ થયો કે જ્યારે કોઈ વૈષ્ણવ અથવા બ્રાહ્મણનો અપમાન અનાદર કરવામાં આવે ને તો એક વ્યક્તિ કરે ને આખા કુળને નડે છે. આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ. દુર્યોધન નો વાંક એક નો હતો, પણ આખો કુરુ વંશ ખોવાઈ ગયો, ખવાઈ ગયો, ચવાઈ ગયો. એક વ્યક્તિ જો બ્રાહ્મણ અથવા સાચા વૈષ્ણવનો અપરાધ કરશે તો એને એકને નડશે એવું નથી, એ કુળને અને એ પરિવારને નડે છે. આ પરીક્ષિતના શબ્દો બતાવે છે કે પ્રભુ ભૂલ છે પણ મને એકને દેજે, મારા વંશને મારા કુળને નહીં, જલ્દીથી જલ્દી મને દંડ આપો. એવો વિચાર કરતા કરતા હજી મહેલમાં પહોંચ્યા અને શાંતિથી બેઠા ની ત્યાં તો શમીક ઋષિ પહોંચ્યા કે હે રાજા, મારા મૂર્ખ પુત્રએ તને શાપ આપી દીધો છે, તારી પાસે કેવલ હવે 7 દિવસ વિદ્યા. આ સાંભળતા પરીક્ષિત મહારાજ કે ધન્યવાદ, હે પ્રભુ ધન્ય છે તારી કરુણા, કારણ કે ખુશ થઈ ગયા મને દંડ તો આપ્યો ને. યદ્યપિ મહારાજ પરીક્ષિત એટલા સમર્થ વ્યક્તિ હતા કે આ શાપનું પણ ઉપશમન કરીએ કે એમ હતા, પણ સ્વીકાર કર્યો કે નહીં અને ખુશ થઈ ગયા, પ્રભુએ મને આ વૈરાગ્યનો અવસર તો આપ્યો. એ જ વખતે પોતાના રાજ્યને તિલાંજલિ આપી, જન્મે જઈને રાજ્ય આપી, એ વસ્ત્ર ઉતારી, એકમાત્ર કૌપીન લંગોટી પહેરી અને ગંગાજીના તટ ઉપર નીકળી ગયા. કે 7 દિવસ છે ને, 7 દિવસમાં એવું શું કાર્ય કરું કે પ્રભુને પામી જાઓ. અને ગંગાજીના પાવન તટ ઉપર શુક્રતાલ, આજે તમે હરિદ્વારથી 60 કિલોમીટર ઉત્તરમાં જાઓ તો એ ધામ હજી પણ છે, ત્યાં જઈને બેસી ગયા. આને કહેવાય વૈરાગ. તરત જ કે પ્રભુએ મને અવસર આપ્યો કે હાથ દીધો આપ્યા, અને તમે બધા સાંભળો છો અને સાંભળેલી કથા છે કે 7 દિવસની કથા સાંભળીને પરીક્ષિત મહારાજનો ઉદ્ધાર થયો. તો ઘણા લોકો વૈષ્ણવોને હજી એક પ્રશ્ન થાય કે જેની ગર્ભની સમયે જન્મ પહેલા ભગવાનને રક્ષા કરી હતી તો તક્ષક નાગ કયડો એનાથી રક્ષા ન કરી શકે ભગવાન? કરી શકે તો કેમ ન કરી, કેમ પરીક્ષિત મરી ગયા? એવું ઘણા પૂછે જે સારને નથી સમજતા એ લોકો કે ભગવાને એની બાળપણ ગર્ભમાં રક્ષા કરી હોય અને કોનાથી કરી હતી? બ્રહ્માસ્ત્રથી. તો પછી આવા ભગત હતા, આવા મહાભાગવત હતા અને આગળ જઈને તો એને કેટલાય સેવાના, ધર્મના, ભક્તિના કામ કર્યા છે, તો પછી મૃત્યુ સમયે તક્ષકમાંથી કેમ ન બચાવ્યા? અરે બચાવ્યા, કેમ સમજાતું નથી? બોલે આમાં રક્ષા કરીને ત્યારે સંસારમાં લાવ્યા, આ ભાગવત રૂપે રક્ષા કરીને એના ધામમાં લઈ ગયા. બચાવ્યા તો હાચા ભાગવતે. એ વખતે સાક્ષાત કૃષ્ણના રૂપમાં જઈને શંખ ચક્રથી બ્રહ્માસ્ત્રને હટાવી દીધું અને આજે અંત એન્ડ સમયે ભાગવતના રૂપમાં પ્રભુ પ્રગટ થયા અને એના પોતાના ધામમાં લઈ ગયા. પરીક્ષિતનું ચરિત્ર પરમ ઉજ્જવળ છે. એટલા માટે આ રહસ્યને બહુ સારી રીતે ગ્રહણ કરી લેવું જોઈએ. નહીં નહીં, પરીક્ષિત મહારાજ ઉપર કલયુગનો પ્રભાવ પડે જ કઈ રીતે? બે જ કારણ બહાર આવશે. એક, ભગવાનની યોજના હતી જેથી આ ભગવાને ભાગવતને પ્રગટ કરાવ્યું હતું. બીજું, કળિયુગનું આગમન ઉપરના લેવલથી ચાલુ થયું છે. નીચે જ બધા હારા જ છે. આ જેટલા લીડરો, જેટલા નેતાઓ, જેટલા ધર્મગુરુ, જેટલા ન્યાયથી જ પકડાણું છે. મૂળ તે વીક પકડાણું છે, કારણ કે એ બુદ્ધિમાન છે, ન્યાયથી જ પ્રહાર કરે. હેઠેવાળા દમ થાય તે તણાઈ જવાના. અને એટલા માટે આ સત્સંગ, આ કથા, કીર્તન પ્રભુપાદજી કહેતા કે બધા નેતાઓને કરવાની જરૂર છે, બધા ધર્મગુરુઓને કરવાની જરૂર છે, સમાજના પ્રત્યેક લીડરોને આ કાર્ય કરવાની જરૂર. કારણ કે કૃષ્ણ ગીતામાં કે કૃષ્ણચંદ્ર, યદ્યદ આચરી શ્રેષ્ઠ તત્તદ દેવતરો જના. શ્રેષ્ઠ લીડર વ્યક્તિ જે કરે, ઘરના વડીલ હોય, એને આ ભાગવત ધર્મ કરવાની જરૂર છે જેથી વાહે છોકરાઓ શીખે. નહીં તો વાહે દાદા આમ કરતા હતા, અમારા બાપા આમ કરતા હતા, એમ કરીને અવળું જ કરશે. છોકરાઓ શું કરે અત્યારે? આપણે એમ ઘણાને કહેવી છે, પ્રભુ મહામંત્ર જપો ને, ગીતા ભાગવત વાંચો, તરત કે ના ના અમારા દાદા દામ કરતા. લ્યો હું કેવું, આપણે હું કામ કરતા? કાંઈ જાણે આપણા દાદાને કોઈક છેતરી ગયો તે આપણે છેતરાઈ જાવ. ઘણી વસ્તુ પકડાઈ ગઈ છે આપણને, મૂળ સનાતન ખોવાઈ ગઈ છે, બિલાડા પકડાઈ ગયા છે. અમારા સંત એક ઉદાહરણ દેતા હતા કે એક ગામડામાં લગ્ન થતા હતા, તો લગ્નમાં બધું, પહેલા તો આ ફ્રીજ બ્રિજ કાંઈ હતું નહીં, હે ને? આ ફ્રીજ આવ્યું પહેલા. તમને ખબર હું રાખતા? હડફા રાખતા. હડફા જોયેલો? એમાં હડફામાં શું છે, થોડું ખરખું રહે, ત્યાં બિલાડા નો આવે, ઉંદડા નો આવી જાય, દૂધ દહીં સારું રહે. એ એક બેથી સારું રહેતું, પણ આમ સુરક્ષિત તો રહેતું, એટલે હડફા રાખતા. પછી પિંજરા આવ્યા, અમારા સુરતમાં બધા ગયા ને, તો પેલા લાકડાના પિંજરામાં રાખતા. હવે ફ્રીજ આવ્યા, વસ્તુ ન બગડે. વસ્તુ ન બગડે એટલે આપણે આટલું બધું કર્યું, આ માણા બગડે એનું કઈ કર્યું? વસ્તુ તો આ માણા બગડે છે ને, હકીકત વસ્તુને માણા બગાડે. વસ્તુ તો પ્રકૃતિની બધી હારી, પણ એ બધું લઈને બગાડે માણા. અને એની હાટો આ પ્રભુપાદજી ઇસ્કોન ખોલ્યો. સાચું રેફ્રિજરેટર આ છે, એમાં માણા ફ્રેશ રહેશે. સત્સંગ શુદ્ધ કરશે વ્યક્તિને. તે લગ્નના ફેરા ફરાતા હતા, એવામાં એક બિલાડી આમ તે આમ કૂદકા મારતી હતી. એક દાદાએ ટોપલો લીધો અને બિલાડી ઉપર નાખી દીધો, તો બિલાડી તો ઝટકો મારીને ટોપલો ઉડાડી દીધો અને વળી ધમાચકડી મચાવી દીધી. તો બિલાડી ઉપર ટોપલો નાખીને એની ઉપર એક ડબ્બો મૂકીને એની ઉપર એક 10 તો વજન મૂકી દીધો. હવે એના છોકરા જોવે, સમજ્યા કર્યા કાંઈ નહીં, અને પછી કે દાદા આમ કરતા. હવે એને શહેરમાં વયો ગયો, પૈસાવાળો થઈ ગયો, લગ્ન શહેરમાં કરવાના, છોકરાના થયા, રિસેપ્શન રાખવાનો સમય આવ્યો, ફેરા બધું. એ કે ઉભા રહ્યો, ઉભા રહ્યો, એક બિલાડી પકડી આવો. કેમ? તાકી એના વચ્ચે મૂકવાની, એની ઉપર ટોપલો મૂક, અમારા દાદા આમ કરતા. લે એ દાદા હું કામ એમ, એ તો એ વખતે એ હેરાન કરી દીધી, એનો રાણે પરંપરા બનાવી લીધી કે આમ કરવાનું. સમજ્યા કાર્યવા વગેરે, એ તો એ પરિસ્થિતિ ન્યાય હતી કે એમાં એનાથી બીજો છુટકારો, એને ઉતાવળમાં એ પગલું લીધું તો એને પરંપરા પકડી લીધી કે આ જ કરાય. હવે ન્યાય જરૂર નથી. જેવો ભાગવત ભગવાન સાક્ષાત શબ્દના રૂપમાં આવી અને અંદર પરમાત્માના રૂપમાં ઈ જ બેઠા છે અને ગુરુના રૂપમાં ઉપદેશ કરાવી અને આપણો ઉદ્ધાર ઈચ્છે છે. પણ જો તમે અંદરની સાંકળ ખોલો તો ને, આપણે અંદરથી જ બારણા બંધ કરીને બેઠા હોય, બહાર ગમે એટલું કોઈ ઠપકારે થાય હું કાંઈ નહીં, અંદરનો આગળિયો ખોલવાની જરૂર છે. એમ અંદરનો અહંકાર, અંદરની જે આપણી જડતાને ખોલવાની જરૂર છે. ભાગવત ભગવાન સામે છે, વૈષ્ણવ સદગુરુ સામે છે અને અંદર એ જ બેઠા. આપણે સમજવા ઈચ્છીએ તો ભગવાનની આ કૃપા છે. ઘણા કે ભગવાનની કૃપા હોય ને ત્યારે ભજન થાય, એટલે એની કૃપા છે ત્યારે તો ભાગવત થયું, એની કૃપા છે ત્યારે તો સંતો મળે ને કહેશે નામ જપો, એની કૃપા છે ત્યારે તો કેવી છે ગીતા ભાગવત વાંચો. નાવડા કે એની કૃપા હોય ને ત્યારે થાય. એટલે એની કૃપા એટલે હું સાક્ષાત અર્જુનની સામે આવ્યા એમ ઉભા રે તમે સામે. એની કૃપાને ઓળખો તો ખરા કે એની કૃપા એના સંતોના માધ્યમથી થાય છે. એની જ કૃપા છે કે માણાનું શરીર આપ્યું છે, એની જ કૃપા છે કે સૌરાષ્ટ્ર જેવી પાવન ધરતીમાં જન્મ આપ્યો છે, એની જ કૃપા છે કે વૈષ્ણવ સદગુરુ અને સનાતન ગીતા ભાગવત જેવા શાસ્ત્ર તમારી સામે મૂક્યા, અને એની જ કૃપા છે કે વૈષ્ણવો પોતાનું તન મન ધન બગાડી પરિવાર છોડીને તમારા ચરણોમાં પ્રાર્થના કરીને કહે છે હરિ નામ લ્યો. આનથી મોટી બીજી કઈ કૃપા તમારી? તો એજી એની કૃપા હશે ત્યારે થાય છે, એની કૃપા હશે ત્યારે. આ બધા મૂર્ખતાના વાક્યો છે. કૃપા છે જ એની, નહીં તો આમ નામ કરવામાં જીવન વયું જશે. મોંઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર, વારંવાર નહીં મળે આ માનવ દેહ જે ભગવાને આપ્યો છે.
મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર, ભાઈ
સાચું કહું છું છતાં
જવાનો મૂર્ખ મનમાં વિચાર, અગર ખોટો લાગતું હોય આ વાત તો મુવા કુટુંબને સંભાળો, કોણ રહ્યા છે? ભગવાન દ્વારા મળેલી અનુપમ ઉપહાર સ્વરૂપ માનવ દેહ, એની સાર્થકતા ભગવાન શ્રી હરિનું ભજન કરવામાં છે. શાસ્ત્ર અને સંતોનો આ એક મત છે. મહારાજ પરીક્ષિતની રક્ષા ભગવાને કરી છે ભાગવતના રૂપમાં. સાચી રક્ષા તો ભાગવત ભગવાને કરી, કૃષ્ણ કરતા એ જો વિચાર કરો ને, કારણ કે કૃષ્ણ અહીંયા સંસારમાં લાવ્યા અને ભાગવત એ જ કૃષ્ણનું સ્વરૂપ ભગવાનના ધામમાં પરીક્ષિતને લઈ ગયા. સાચી રક્ષા તો હકીકત ભાગવત ભગવાને. મહારાજ પરીક્ષિત ગંગાજીના તટ ઉપર જઈને બેસી ગયા. વાયુ વેગે આ સાપના સમાચાર આખા વિશ્વમાં ગુંજી ઉઠ્યા અને ત્રિભુવનના સર્વત્ર ઋષિવૃંદ ગંગાજીના કિનારે આવવા માંડ્યા. કારણ કે એ ઋષાવીની ત્રિકાલગ્ન હતા, એ જાણતા હતા કે આવું બને જ નહીં. પરીક્ષિતને જો સાપ મળ્યો હોય અને એ જો ગંગાજીના કિનારે આવતા હોય તો નિશ્ચિત પરમાત્માની કંઈક લીલા હશે અને આની પાછળ જગતના હિતનું કંઈક કારણ હશે અને એનાથી વિદ્વાન જે ઉચ્ચ કોટીના પરશુરામ જેવા સાક્ષાત ભગવાનને આવી ગયા હતા અને વ્યાસ નારદ આ લોકો તો જાણી ગયા હતા ભગવાનના મર્મને કે નિશ્ચિત સુખદેવ આવશે અને ભાગવત થશે. હાલો ભાગવત સાંભળી અને જીવનને ધન્ય કરીએ. ઉપડાય તો બધા ઋષિમુનિઓ ગંગાના કિનારે મીંડ્યા આવવા. સુખદેવ નહોતા આવ્યા વક્તાની પહેલા. ઘણી વાર આપણે ભક્તોને કર્મીઓની તો વાત જ જવા દો, ભક્તો ક્યારેક ક્યારેક એવો વિચાર કરે ભાગવત કથા હું જાઉં, અમને ભાગવત ખબર છે. ઘણા એ વખત આ માયાનો વિચાર છે. કારણ કે સરસ્વતી ગણપતિ શિવ અને બ્રહ્મા એ ભાગવતમાં કહે છે કે અમે હજી ભાગવત નહીં જાણતા અને એ લોકો જો સાંભળવા જતા હોય, એ લોકો જો ભાગવતની કથા કરતા હોય તો મને તમને એમ થાય છે કે આપણે સાંભળીને આપણે જાણવી છે. અને શું આ નારદજી એણે તો ભાગવત લખવાની વ્યાસદેવને સલાહ આપી, વ્યાસદેવ એણે તો ભાગવત રચ્યું અને સાક્ષાત પરશુરામ એને ભાગવત સાંભળવાની જરૂર હતી, પણ છતાં એ અગાઉ આવીને બેસી ગયા કારણ કે જાણી ગયા કે ભાગવત થશે. તો એનો અર્થ એ થયો કે ભાગવતમાં જે જાણે છે ને એ જ આવે છે, ભાગવતમાં એ જ આવે છે જે ભાગવતને જાણે છે, ભગવાનની મહિમાને જાણે છે. અજ્ઞાની વ્યક્તિ નો આવી અને એને બીજો અહંકાર આવે કે હું તો જાણું છું, આ પ્રસંગ તો મને ખબર છે, મને હૃદયથી વિશ્વાસ છે, મારો આત્મવિશ્વાસ ગુરુની કૃપાથી કે કોઈ પણ પ્રસંગને ભલે સિમ્પલ રીતે કહેવી, સંસ્કૃતિ કહેવી કે ગમે એ રીતે કહેવી, ગમે એવા વ્યક્તિ બેઠા હોય સામે ભાગવતના વિદ્વાન કે પહેલી વાર આવ્યા હોય, એમ તો મનમાં થઈ જ જતું હશે કે હકીકત નહોતા જાણતા આ વાત, ભલે કેટલી વાર સાંભળી હોય. કારણ કે ભાગવત રસ શાસ્ત્ર છે, કૃષ્ણના શ્રી અંગમાં રસ ને સૌંદર્ય ને આનંદ ભર્યો છે ને, એમ ભાગવતના એક એક શબ્દની અંદર રસ ને આનંદ ભર્યો છે. રસ ઉમળતો જાય, બસ એક ભમરની જરૂર છે. ફૂલ હોય ને એમાં રસ હોય અને ફૂલોના રસના સારથી અત્તર બને, પણ એ ઊન તમે ફૂલ કકડાઈ જાવ તો તૂરું લાગે, એની માટે ભમરાની ભમરો હોય ને ફૂલના રસને, કારણ કે ભગવાને એને કલા આપી, એને કુશળતા આપી. એમાં ભાગવત પુષ્પના રસને કાઢવા વાળા ભગવાન વિષ્ણુના વૈષ્ણવ ભ્રમરો જોઈએ. અનુભવ થતો હશે જેના હૃદય નિર્મળ થયા છે એ વ્યક્તિઓને અમારી વાતનો. જુઓ પરીક્ષિત મહારાજ ના બેઠા સંતો બધા આવવા માંડ્યા એક પછી એક. પરીક્ષિત મહારાજ કે હા હા, ધન્ય મેં કુલ, મારું કુળ ધન્ય છે અને મારો જન્મ ધન્ય છે, મારા પાંડવો મારા પિતરોની કૃપા છે કે આજ મને શ્રાપ મળ્યો તો મારું કલ્યાણ કરવા ઋષિ મુનિઓ આવ્યા. વગર બોલાવે સંત અને ઋષિ મુનિઓ ઘરે આવે ને, અથવા આપણું હિત કરવા આવે ને, તો સમજો પરમાત્માની કૃપા છે. એ કે મેં તો અપરાધ કર્યો છે, છતાં મારી ઉપર આટલા દયાળુ છે ભગવાન કે સંતોને મોકલ્યા અને સંતો આવીને ઉપાય કરવા માંડ્યા. બોલો શું કરીએ પરીક્ષિત. બધા સંતોને પરીક્ષિત મહારાજ પ્રણામ કરે, વાણીથી મીઠો આવકાર આપે. આ તો રીત છે હો ભાઈ, રાજર્ષિ છે, ભલે એની પાસે અત્યારે કાંઈ નથી બીજું, બધું છોડી દીધું, પણ મીઠી વાણી તો વધે ને. વચને કા દરિદ્રતા, ઘણા તો સન્માનમાં ઘરે કોક આવ્યા ને વાણી બિહારી ની આવો અમે નથી કહીએ. વચનમાં હું કામ ગરીબ, એમાં ક્યાં રૂપા ખરસ હોય. બીજું સન્માન એવું નથી કે તમે ફૂલહાર પહેરાવો તે, કાજુ બદામના જ્યુસ કરો તે. વાસ્તવિક જે સંતો હોય ને, અથવા વાસ્તવિક આપણા હગા હોય ને, એના ભૂખ્યા હોતા જ નથી. તેમ નકર આવડા તો બીજા આજ્ઞા નહીં, તમે ગમે એટલું કરો ને તોય કહે છે ન્યા ગયા, પણ આમે ન કર્યું. સંતો એવું ક્યારેય નહીં, એવું એ હાટો આવતા જ નથી. એ વેવાયો નથી, એ બધું જોવાવે, મને હસવે છે કે નહીં, મને આમ કરે છે કે નહીં. એ તો એનો ઉદ્ધાર કરવાને, એને દર્શન દઈને એના કુળનો તારવા આવતા હોય છે લોકો, એને વસ્તુ હાટું નથી આવતું. પણ એ ગ્રહસ્થનું કર્તવ્ય છે કે એની પાસે જે હોય એનાથી એનું આગમન સ્વાગત સત્કાર કરે યથાશક્તિ. કાંઈ ન હોય તો કેવલ આસન તો હોય ને, આસન ન હોય તો પાણીનો ગ્લાસ, અને ઈ ન હોય તો મીઠા વચન તો હોય ને કમસે કમ, અને મીઠા વચન ન હોય તો આંખીઓમાં કમસે કમ આવકારનો ભાવ તો હોય કે નહીં. પણ એ શહેરમાં રહીને બધું બગડી ગયું, ગામડામાં હજી હતું. બિચારા આપણા ગઢાઓ છે ને, પરસેવો પાડીને થોડી મહેનત કરીને રોટલો ખાતા ને, પણ તો એ ઘરે આવે એને ભૂસો કાઢતા નહીં. અને હવે તો એટલું કોઠીએ કોઠી ઉભેરી છે, પણ તમારે એ દરવાજા એવા મૂક્યા છે આગળ, એવા કૂતરા તમારે જઈ ન હોય કે સંત અંદર, વોચમેનો એવા હોય ઉપર સડવા જ ન દેનો, અને કદાચ ખોલીને અને ઘરે ગયા જાય, પેલા બેલ મારતા ધડામ જઈને નીકળે બારા ચૂડે, શું છે મનુષ્યો જાનવર થઈ ગયા સંસ્કાર. પણ આ આપણી ગુજરાતની આ શાન આ શોભા હજી જીવે છે, ઘણા પક્ષ શહેરમાં ગયા પછી જીવે છે, અને ધન્ય છે એવા પરિવારને. પણ એવા પરિવારને ધન્યતાની સાથે હું સાવધાન એ કરું કે મૂર્ખ્યાઓને ઓળખતા શીખો, કારણ કે અત્યારે સંતોના નામે જ બીજા ફરે છે, બધાને એમ કરીને ચડાવી ન મારો, નહીં તો એના પાપમાં તમે ભાગીદાર થશો. એ ધ્યાન રાખો, સોનું સોનું પિત્તળ પિત્તળ ઓળખતા શીખવું પડશે, નહીં તો આપણી આ શ્રદ્ધા આપણી આ સેવા એનું પરિણામ પાપ આવશે જો બુદ્ધિનો ઉપયોગ નહીં કરવામાં આવે તો. એટલે ભાવ બહુ સારો છે, ભાવની હારે જ્ઞાન હોવું જોઈએ. ભાવ થાય કે સિંહને કિસ કરી આવું કોઈ દી ન કરાય, જ્ઞાન રખાય કે એની પાસે ન જવાય. ભાવ તો જાગે, નકર બીજી વાર ભાવ વયો જાય. હાવ ભાવની હારે હારે જ્ઞાન હોવું જોઈએ કે શું કરાય, કોણ રાઈટ છે, તો ભાવની મહત્તા છે. જો મહારાજ પરીક્ષિત સ્વાગત કરે બધા સંતોનું, બધા સંતોના ચરણમાં પ્રણામ કરે, બધા સંતો એને સલાહ આપે, મહારાજ તમારી પાસે 7 દિવસ વધ્યા છે, તમારે યજ્ઞ કરવા જોઈએ, બીજા કે તમારે તપસ્યા કરવી જોઈએ, તમારે વ્રત ઉપવાસ કરવા જોઈએ, કોક કે તમારી પાસે બહુ ધન છે દાન દેવું જોઈએ, એક પછી એક ઉપાયો મીંડ્યા આવવા. પણ પરીક્ષિત મહાભાગવત હતા, બધી વાતને જાણતા હતા. તમ મોપયાત વિપ્રા ગંગા ચ દેવી દિત ચિત્ત મિચ્છે, કે ગંગા માં, ગંગાના આશ્રયમાં હું બેઠો છું અને તમારી જેવા સંતો મારી સામે બેઠા છે, તો હવે તક્ષક કરડે કે તક્ષક ના બાપા કરડે, મારે એની બીક નથી, મારી એક જ તમારા ચરણોમાં પ્રાર્થના છે, ગાયત વિષ્ણુ ગાથા, ભગવાન વિષ્ણુની કથા ગાઓ. પરીક્ષિત મહારાજ પોતાનો મત આપે છે. જો કોઈ પણ ભક્તિના સ્તરમાં ઉપર ઊંચવું હોય અને ભગવાનને નીચે ઉતારવા હોય ને, તો હૃદયની અંદર નિષ્ઠા તો હોવી જ જોઈએ. એનો એકમાત્ર નિર્ણય કે મારે કૃષ્ણ કથા સાંભળવી છે, બસ દ્રઢ નિશ્ચય હતો. ગાયત વિષ્ણુ ગાથા, એ કે તક્ષક કરડે, બીજા કે કેવો કઈ ઉપાય કરવી, તક્ષક ને આવવાનો દે, એ કે કઈ નથી કરવાનું, આવવા દો ભલે કરડે,
અરે ગંગાના આશ્રયમાં બેઠો છો, તમે કૃષ્ણની કથા ગાઓ, મને બીક નથી તક્ષકની. પરીક્ષિત મહારાજનું આ વાક્ય સ્વતંત્ર છે ભાગવત. ઋષિ મુનિઓજી કાના ફૂસી કરતા હતા આપસમાં.
તત્રા ભવન ભગવાન વ્યાસ પુત્ર યદચ્છયા ગામટમાન ઉપેક્ષ.
ઈ જ વખતે વ્યાસ નંદન સુખદેવ ગોસ્વામી ત્યાં સભાની અંદર એન્ટર થયા, પ્રગટ થઈ ગયા. અને આખી સભા ઋષિ મુનિઓથી ભરીથી એક સાથે ઉભી થઈ ગઈ સુખદેવને જોઈ. એના પિતાજી વ્યાસ અને એના ગુરુ નારદ ને પરશુરામે ઉભા થઈ ગયા. સુખદેવની શું શાન છે! કોઈ પણ વ્યક્તિ જયારે સભાની અંદર એન્ટર આવતો થતા હોય અને એ જો ઉચ્ચ કોટીના સંત મહાત્મા હોય તો આપણું ભારત વર્ષની વૈદિક મર્યાદા સંસ્કૃતિ આપણને શિક્ષા આપે છે કે પોતાના આસનથી ઊભું થઈ જવું જોઈએ. આ સંતનું સન્માન છે, આસન ત્યાગી દેવું જોઈએ સંતના સત્કારમાં. એની પાછળ એક સાયન્ટિફિક રીઝન, વૈજ્ઞાનિક કારણ પણ છે. કારણ કે સંત જયારે સભામાં એન્ટર થાય ને તો એનો ભક્તિનો તેજ અને પ્રભાવ એ તમારા પ્રાણને ઊંચા ઉઠાવી દેશે. અને પ્રાણને પકડવા ઉભું થવું પડશે, નકર હાવ વયા જાહે, બ્રહ્મરંધ્રને ફાડી આયુષ્ય ઓછું થઈ જાહે. સંત આવે અને એના આદરમાં કોઈ વ્યક્તિ ઉભા ન થાય તો એનું આયુષ્ય કાપી રહ્યો છે. અને આનો અનુભવ થતો હોય છે સભાની અંદર, જ્ઞાની વિદ્વાની બધા બેઠા છો, એને કેટલું કેટલું મનમાં ઈચ્છા હોય, કેટલું કેટલું કહેવું હોય, પણ જયારે સંત હામાં ઉભા હોય ને ત્યાં ફટફટ ફટફટ તનો મન રનો લ થઈ જાય. ગમે એવી મોટી ઉંમર હોય ને ગમે એવું જ્ઞાન હોય તો ખોવાઈ જાય, કારણ કે એનો પ્રભાવ હોય. એટલા માટે પોતાને એના ચરણોમાં રાખીને આદર રાખવો પડશે, નહીં તો આયુષ્યને પુણ્યને લઈ લેશે એ લોકો આપણું. આ ઋષિ મુનિઓ જાણતા હતા, આયુમાં બહુ નાના. સુખદેવજી દ્વિઅષ્ટી વર્ષ, સુત ગોસ્વામી કે 16 વર્ષના હતા. અષ્ટ દ્વિ આઠ દુ હોળ. સુંદર મોટા 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 વાળ હતા, શિકીર્ણ વક્ર કેશા, કંબુ સુજાત કંઠમ, શંખની જેવું એનું ગળું હતું, વલગી ઉદરમ છે. એની જ્યારે યમુનાજીમાં કેમ ભ્રમર પડતી હોય એવી એની સુંદર નાભી હતી, અને ત્રણ રેખાઓ નાભીમાં હતી. દિગંબરમ અદ્ભુત રૂપ, 16 વર્ષના કુમાર, અને ત્યાં બેઠેલા મોટા મોટા દીર્ઘ જેવી મહાત્માઓ પણ એને જોઈને ઉભા થઈ જાય. જ્ઞાનો વૃદ્ધમ વયોવૃદ્ધમ, જ્ઞાન વૃદ્ધ હોય કે વયો ગમે એ વૃદ્ધ હોય, જેની પાસે ભક્તિ અને જ્ઞાન છે, કિંકરા શિષ્ય એવો કિંકરા, એના જ રહેશે. જ્ઞાનમાં મોટો ઈ મોટો છે, ઉંમરમાં મોટે મોટાપણો નથી. ભક્તિમાં મોટો ઈ જ્ઞાનના મોટા કરતા મોટો છે. ઘણી વખત આપણે ભાગવત કથા સાંભળવી ને, ગીતા સાંભળવી ને, હું બહુ સાવધાન કરું વૈષ્ણવોને, કારણ કે કથામાં આવે ને એટલે બધી વાતો બહુ જાણે, ભગવાનની કૃપા છે જ્ઞાન થઈ જાય. પછી શિવડાઈ શું કરે ખબર? એનાથી મોટી ઉંમર ના હોય, એનાથી કઈક એની સામે છે ને અહંકાર, આમ ન હોય આમ હોય. એ વાત રાઈટ છે, પણ એ કહેવાયની રીતિ નહીં તો તમારો એ જ્ઞાન પતનનું કારણ બનશે. જ્ઞાનની સાથે સાથે નમ્રતા પણ હોવી જોઈએ, વિદ્યા વિનયથી. આ પેલા બાળપણમાં લખતા સૂત્રમાં આવતું, લખવા વાળાને એ જે ભાન નથી રહ્યું, એ નહીં જ હોય લખે ભલે, કે વિદ્યા હોય પણ સાથે સાથે વિનય નમ્રતા પણ હોવી જોઈએ. નહીં તો જ્ઞાન તો અહંકારને પાડશે. અભિમાન આવતું હોય તો એ વિદ્યા તમારી અફળ વહી જશે. એટલા માટે વૈષ્ણવતાના અંતર્ગત વિદ્યાનું ગ્રહણ કરવું પડશે. જો આ ઋષિ મુનિઓ શીખવાડે છે, ઉભા થઈ ગયા આસનેથી, સુખદેવને પ્રણામ કરી અને સુખદેવજીને પરમ ગાદી પરમ આસન દેવામાં આવ્યું. મહારાજ પરીક્ષિત સાક્ષાત દંડવટ કરે, જળ લાવી ગંગાજીના જળથી પરીક્ષિતજી પોતાના ચરણ ધોવે છે અને એક સુંદર શ્લોક બોલે, યેશાત સંસ્મૃત ત્યાં સદ્યો લોકાન ગૃહવે પાવનમ. અરે હે રાજા, હે હે ઋષિવર, હે યોગીનમ ગુરુ, હે સુખદેવજી, તમારા સ્મરણ માત્રથી લોકોના ઘર પવિત્ર થઈ જાય. જેમ વિષ્ણુની સામે કોઈ રાક્ષસ ઊભો ન રહી શકે, એમ તમારી સામે કોઈ પાપ કે કોઈ અજ્ઞાન ઊભું ન રહી શકે. મારા કેટલા ભાગ્ય છે કે આ તમારો ચરણ ધોવાનો અવસર મળ્યો છે મને. મારું કુળ ધન થઈ ગયું, મારા પિતરો ધન થઈ ગયા. હકીકત આમાં મારો કાંઈ દોષ, મારો કોઈ આમાં સાર નથી કે મેં તો ઋષિના ગળાના શ્રાપ નાખીને અપરાધ કર્યો હતો, પણ તમે અહીંયા પધાર્યા છો ને એનું કારણ એ છે કે મારા વડવાઓ છે ને અર્જુનની, એ કૃષ્ણના ભગત હતા અને કૃષ્ણની કૃપાથી તમે અહીંયા આવ્યા છો. જો પરીક્ષિતના શબ્દો, અમારા ગુરુ મહારાજ કથા કરે ને, કેવલ આ એક અધ્યાય ઉપર સુખદેવજી આવ્યા, પરીક્ષિત શું બોલ્યા એની ઉપર હાથ દી કથા કરે, ખાલી એક જ એક અધ્યાય ઉપર. ત્યારે આ બધા મર્મ ભાગવતના સમજાશે કે કઈ રીતે પરીક્ષિત શું બોલે, સુખદેવ શું બોલે, એ તો જાણવાનું છે. પરીક્ષિતને શાપ મળ્યો, ગંગા કિનારે ગયા, ત્યાં બેસી ગયા, ઋષિ મુનિઓ આવ્યા, અને સુખદેવજી મહારાજ પધાર્યા અને પ્રણામ કરીને પ્રશ્ન પૂછ્યા ને જવાબ આપ્યા, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, એમ કથા ન થાય. હું સમજ્યા તાળીઓ પાડીને વૈયા જાહે માણસો, કોઈ પાઠ નથી થઈ રહ્યો, ભગવત રસ ની વૃદ્ધિ કરવાની છે. અરે આતુર રહેવું જોઈએ. પરીક્ષિત સિંહ બોલ્યા, યથા તો બ્રહ્મ જિજ્ઞાસા, માનવ જીવન મળ્યું છે. વેદાંત સૂત્ર નું પહેલું સૂત્ર વેદવ્યાસજી લખે છે કે બ્રહ્મ જિજ્ઞાસા થવી જોઈએ. ગીતામાં કૃષ્ણ શું બોલે છે એનો શું અર્થ થાય, એ આપણને શું કહેવા માંગે. સુખદેવજી શું બોલ્યા, આવી જિજ્ઞાસાઓ ઉપડવી જોઈએ. અત્યારે તો સમાજનું ધરાતળ એટલું નીચે વહી ગયું છે, ફલાણો નેતા શું બોલે છે, ફલાણી ક્રિકેટર શું બોલે છે, ફલાણી ફિલ્મ સ્ટાર શું બોલે, ગડદી ને ગડદી ટીવીઓ સામે ભેર્યા હોય તમારે. પણ આ કૃષ્ણ શું બોલે છે, સુખદેવ શું બોલે, એ સાંભળો. કઈક જીવનમાં જ્ઞાન ને ધારા અથવા પ્રેમ ભક્તિના સંચાર વૈદિક સંસ્કૃતિ આવશે જીવન. અને આની માટે એક એક શ્લોક એક એક શબ્દ સમજવો જોઈએ કે શું બોલે છે, એની પાછળ શું અર્થ થાય. ખાસ કરીને વૈષ્ણવોને હું નિવેદન કરું, શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહેતા ભાગવત શ્રવણ ભક્તિ રસામૃત સિંધુમાં રૂપ ગોસ્વામી વ્યાખ્યા કરે, પાંચ મહાસાધનમાં ભાગવત શ્રવણ કરવું પણ સાધન છે. તો કહે છે ભાગવતે અર્થાસ્વાદન, એક એક શબ્દના અર્થનું આસ્વાદન કરવું જોઈએ, આને ભાગવત શ્રવણ કર્યું કહેવાય. પડીકા નથી વાળવાના. પરીક્ષિતજીના શબ્દો સાંભળીને સુખદેવજી પ્રસન્ન, સભા આખી પરમ પ્રસન્ન અને ખુશ થઈ ગઈ કે આહા ભાગવત મળશે, સુખદેવજી વચન બોલશે. સુખદેવજી ગોદહન માત્ર ન, કોઈના ઘરે વધારે રહેતા નથી, એના દર્શન દેવતાઓને દુર્લભ છે. ઇન્દ્ર વિચાર કરે ને કે સ્વર્ગમાં કે હું દર્શન કરી આવું, સુખદેવના ન મળે. દેવતા ઋષિ મુનિ પ્રત્યેક વ્યક્તિ સુખદેવના દર્શન માટે તરસતું હતું, કારણ કે પરમ વિદ્વાન અને પરમ મર્મજ્ઞ યોગી મુનિઓના ગુરુ હતા કૃષ્ણ લીલાના રસાસ્વાદક, એક નંબરના વક્તા. અને આજ એના દર્શન એના મોઢે કથા સાંભળવા મળશે. ઋષિઓ તો મનમાં ધન્ય હતી ધન્ય, અને મહારાજ પરીક્ષિતને તો એટલો આનંદ થયો કે ઓલો શ્રાપ તો ક્યાંય ખોવાઈ ગયો. આવા હો હાપ મળે મને કે સો સાપ મને કરડે તોય પોહાશે જો પશુકદેવ આવતા હોય તો. લાખો કરોડો વર્ષ જીવો એ મહત્વ, કેટલું જીવા એ મહત્વ નથી, કેવું જીવો છો એ મહત્વનું છે. બહુ વૃક્ષો થઈ ગયા ઊંચા ઊંચા તાડ જેવા, પણ છાંયો એનો આપે ને ફળ એનો આપે, એમાં લેવાનું હોય. એ કરતા વેલા હારા જમીનમાં મોટા મોટા તરબૂચ તો કાઢે, એ ઉનાળામાં કામ આવે. ઘણાના જીવન બહુ લાંબા છે, બહુ એમની પાસે છે, પણ શું કામ આવે. ફળ ઈ છે કે જયારે ઝૂકવાનું છે કે જે વૃક્ષની અંદર ફળ લાગે ને એ વૃક્ષ ઝૂકતું થઈ જાય, કાંઈ ન હોય ખેહ રાખે સીધું. એમ વૈષ્ણવતા જ્ઞાન ભક્તિ ત્યારે ચડી કહેવાય જયારે બધા પ્રત્યે આદર સ્નેહ અને ઝૂકતા થઈ જાય ભગવાનના અને સંતોના ચરણો. તો ફળ લાગ્યું છે ગણાય, અને આ દેખાય છે મહારાજ પરીક્ષિતના જીવનમાં. અને બીજી શિક્ષા, બીજો પ્રેરણાદાયક રહસ્યમય પ્રસંગ આજ અંતર્ગત એક સુંદર વાત છે કે જો મેન તમે કૃષ્ણની ભક્તિ કરી છે ને થોડી ઘણી સેવા, તો એ જ આપણા બાળકોને કામમાં આવશે. આ પરીક્ષિત કહે છે કે મારા લીધે તેમ નથી આવ્યા, મારા વડવાઓની ભક્તિના લીધે તેમ આવ્યા છે. તો આપણે કર્યું હશે તો આપણા બાળકોને ધન સંપત્તિ હાચી એ જ છે કે આપણે એને ભક્તિ અને સંસ્કાર દઈ જાય. અત્યારે પ્રત્યેક માતા અને પિતા એક જ લક્ષ્ય બનાવે છે, પુત્રની હાટું થઈને ધન છોડીને જવું, એને રૂપિયા દઈને જવા. અરે એના ભાગ્યમાં નહીં હોય ને, તમે ગમે એટલા દઈને જશો ને દેવાળું કાઢવાનો છે. કાઢ્યું છે ગોતવા ક્યાં જાવ, આપણી સામે દાખલા છે કેટલાય. ભાવનગરની બજારમાં જાવતો હોય ભલે, અને પંચરત્ન મુંબઈની જાવતો હોય ભલે, બાપાના લઈ લીધા બધા, બાપાના આશાથી મૂકીને જાય. અને સામે એવાય દાખલા છે કે બાપાને દેવું હતું ગામડામાં કામ કરતા હતા, પણ એના દીકરા આજે બાપાને જ મૂકીને ગયા, એને એના ભાગ્યમાં હતું. ભાગ્યની વાત છે, ભાગ્યમાં હોય તો પિતા મૂકીને જાય કે ન જાય અને મળશે, અને ભાગ્યમાં નહીં હોય તો બાપા ગમે એટલું મૂકીને જાય એ રહેશે નહીં. ગંગાજીમાં સમુદ્રમાં પાણી બહુ છે, તમારી પાસે જેટલું વાસણ હોય ને એટલું દાવે. એમ દુનિયામાં ધન સંપત્તિ ગાડીઓ બંગલા જમીનની કમી નથી, લલાટમાં હોય ને તો ખાતે થાય, ન હોય ને તો હજી ખાતે થતી હોય તો એ યોગ્ય હોય. હજી એગ્રીમેન્ટ બાકી રહી ગયેલા પડ્યા, કેટલા અમારા એવા દાખલા છે, નવા મકાન સણે હજી તો પ્લાસ્ટર બાકી હોય ત્યાં ઉકલી ગયા હોય, કેમ સમજાતું નથી. એટલા માટે હકીકત બાળકો હાટું મૂકવા જાય, કઈ મૂકવા માંગતા હો તો એની માટે ભક્તિ અને ધર્મ મૂકીને જાય, કારણ કે ઈ એનું કલ્યાણ કરશે. નહીં તો તમે છે ને ધન મૂકીને જાશો પણ સંસ્કાર નહીં મૂકીને જાઓ ને તો એ તમારા જ કમાણેલા ધનથી અવળા ધંધા કરશે, તો એ તમને તે પાપના ભાગીદાર બનાવે. કે ખખણે ગયા છો ન્યાથી હેઠા ક્યાંય નાખશે, કારણ કે એ તો તમે મૂકીને ગયા ત્યારે ને. અને એનાથી ઊંચી હજી આગળ વાતને વધારવી હોય ને તો કોણ કોનું છે? તમે કહો છો હું આ મારા છે મૂકીને જાઉં છું, આ પુત્ર મારો. એ તમારો પુત્ર 5 વર્ષનો હોય, 5 વર્ષ પહેલા એ ક્યાં હતો ખબર છે? માની લીધો પુત્ર. કોણ કોનું પુત્ર છે? 5 વર્ષ પહેલા એનો જન્મ નહોતો તો એ ક્યાં હતો? ભૂત હતો, પ્રેત હતો, કોઈ ખબર નહીં. જન્મ થયો અને તમારો નથી, તમારા દ્વારા આવ્યો છે પુત્ર. સંતાન આપણી આપણા દ્વારા ભગવાન પ્રગટ, બાકી આપણી બાકી ઠાકી ગયેલા દાખલા છે તો એ પુત્ર ન થાય. કેમ? તમે બધું આપણી સામે સત્ય છે, એની કૃપાથી છે. એટલા માટે સમજવી પડશે આ વાતને. પ્રત્યેક વ્યક્તિએ, સ્ત્રીએ અને પુરુષોએ બાળકો હાટું મૂકીને જવું હોય ને તો ધર્મના સંસ્કાર, અને એની હાટું થઈને વાતું કરે નહીં થાય પોતે ધર્મ. કારણ કે બાળકો બહુ ચાલાક હોય છે, એની બુદ્ધિ બહુ એક્ટિવ હોય છે અત્યારે, અને કળિયુગનો પ્રભાવ અત્યારે બહુ એક્ટિવ થઈ ગયા એવડાય માળા. આપણે 3 વાર કેવી તાર નથી સમજતાજી પાકી ગયેલા, અને એવડાય તમારે ઈશારામાં તરત અગાઉ કરી નાખે, આખો યુગ જ ફેરી ગયો. એટલા માટે વડીલોએ બહુ સાવધાન રહેવાની જરૂર છે. ઘરમાં કેમ બોલવું, કેમ રહેવું, કોનું ભજન કરવું, કયા શાસ્ત્ર લાવવા. બાળકો એક પકડશે એક એક વાતો, અને બાળપણમાં જે સંસ્કાર થયા ને એના જીવનમાં છંત સુધી કામમાં આવશે. ધર્મ મૂકીને જવાનું, ધર્મનું આચરણ મૂકીને જવાનું, અને એનો પ્રભાવ છે કે સંતો ઘરે આવી અને કુળને તારી દેશે. આવી કંઈક ભૂલ પણ છોકરાઓથી થઈ જાય છે ને તો એ આશીર્વાદમાં ફરી જાય. પરીક્ષિતની આમ જુઓ તો ભૂલ હતી, પણ આમ જુઓ તો મહા આશીર્વાદ થઈ જાય. કારણ કે અર્જુનની, ભીમસેનની, યુધિષ્ઠિર મહારાજની ભક્તિના પ્રતાપ હતા. મહારાજ પરીક્ષિતના ચરણોમાં પ્રણામ કરી, અરે સોરી, સુખદેવના ચરણોમાં પ્રણામ કરીને પરીક્ષિતજી પૂછે છે, તત્પૃચ્છામિ સંસિદ્ધિ યોગિનમ પરમમ ગુરુ. હે યોગીઓના પરમ ગુરુ, તમારા ચરણોમાં દંડવત પ્રણામ કરી ને હું એક પ્રશ્ન પૂછું છું. રિય માણસ્ય કિમ કર્તવ્યમ, જે વ્યક્તિ મરવાનો જ હોય એને શું કરવું જોઈએ? આ પ્રશ્ન તો તમે બહુ વાર સાંભળ્યો છે, કથામાં તો થાય જ છે આ પ્રસંગ. મહારાજ પરીક્ષિતે પૂછ્યું કે જે મરવાનો છે એને શું કરવું જોઈએ? પરીક્ષિત પાસે તો 7 દિવસ હતા, સંતો તરત કે આપણી પાસે 7 મિનિટ